अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तापित भागवत सत्र ने अंदर आप समस्त वैष्णव भक्तों हार्दिक स्वागत है।
एकदम आश्चर्यजनक वस्तु અને બીજો પ્રશ્ન એમ પૂછે છે કે ગમે જેવો પિતા હોય, ગમે જેવો રાક્ષસ જેવો પિતા હોય, પણ દીકરાને તો સારા માર્ગે લગાડે. ગમે જેવો અસુર હોય પણ દીકરાને તો સમાજમાં રહેવું એટલે સારા રસ્તે ન લગાડે. ભલે ગમે જેવો એનું આચરણ વ્યવહાર સ્વભાવ બધું ખરાબ હોય, પણ તોય ઘરે એને શિક્ષા એ જ આપે કે બધાથી ઉઠવા બેસવાનું, સારી વાતો કરવાની, વ્યવહાર સારો રાખવાનો, કપડ ક્યારે રાખવું ને પોતે ભલે બધું કરતા હોય. દરેક માતા પિતાની ઈચ્છા છે કે મારો દીકરો, મારી સંતાન, દીકરા દીકરી સારા સંસ્કાર વાળા બને. કોઈ ઈચ્છા થાય છે કે વીક બને? તો કે હિરણ્ય કશિપુ કેમ આવી રીતે વિદ્રોહ કરે છે? શા માટે વિદ્રોહ કર્યો? એ તો ભગવાનનો પાર્ષદ ભક્ત હતો, ભગવાનની ભક્તિ કરતો હતો. તો આ મને કુતૂહલ એટલે કે સંશય છે મનમાં કે દરેક પિતા પોતાના પુત્રને સુધારવાની ઈચ્છા રાખે છે કે મારો દીકરો સુધરે, અને આ તો બગાડે છે. કેવી રીતે પાકેટ મારવું, કૂકની ચેન દાગીના કેવી રીતે લૂંટવા, દાવ પેચ કેવી રીતે રમવા, લૂંટફાટ કેવી રીતે કરવી, આવું શીખવાડો મારા દીકરાને. ઋષિ મહારાજને સંશય પડ્યો કે આ બધું શું છે. ત્યારે નારદ મુનિ કહે છે કે હિરણ્યકશિપુ, જ્યારે હિરણ્યકશિપુનો અત્યાચાર આખા બ્રહ્માંડમાં બધે વધી ગયો, સ્વર્ગના દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી સહિત શિવજી ને બધા લોકો ક્ષીરસાગરમાં જાય છે. ક્ષીરસાગરમાં જઈ નારદ મુનિ કહે છે, ઇતિ યુક્ત્વા લોક ગુરુના તમ પ્રણમ્ય દિવોકસહ ન્યવર્તંત ગતોદ્વેગા મેની રે ચા સુરમ વર્તમ. 33 કરોડ દેવતાઓ બ્રહ્માજી ને શિવજી બધાએ ભગવાનને આજીજી કરી, પ્રાર્થના કરી, કરગર્યા. જેમ ચૈતન મહિનામાં બધા કરગરે, એવી રીતે આ 33 કરોડ દેવતાઓ પણ, એ ચૈત્ર મહિનો હતો કયો ખબર નહીં, પણ એ ભગવાનને કરગર્યા બધા. સંસારના જીવો ચૈત્ર મહિનામાં કરગરે, આખો મહિનો પ્રાર્થના કરીને ભગવાનનો અવાજ, શબ્દ બ્રહ્મ, ભગવાનની વાણીનો અવાજ આવ્યો. આકાશવાણી થઈ સર્વના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આ પ્રમાણે આદેશ આપ્યો, દર્શન નહોતા આપ્યા, જેમ ધ્રુવ મહારાજને આપ્યા, મીરાબાઈને આપ્યા, નરસિંહ મહેતાને તો 52 વખત આપ્યા સાક્ષાત દર્શન. પણ જો દેવતાઓ જીવનમાં જુઓ કે દેવતાઓને ખાલી વાણીનો અવાજ ખાલી આવ્યો, બીજું કઈ નહીં. અને દેવતાઓને નહીં, ખાલી બ્રહ્માજીને, બ્રહ્માજીને અને શિવજીને તો માત્ર ખાલી વાણીનો અવાજ જ થયો છે, બીજું કઈ દેખાણું નહોતું. એ પણ વિષ્ણુનો, કૃષ્ણનો તો જવા જો વાત જ, કૃષ્ણનો શબ્દ સાંભળવા મળે એ તો કેટલો ભાગ્યશાળી જીવ હોય. પણ નરસિંહ મહેતાને 52 વખત ભગવાન ગોલો વૃંદાવન છોડીને આ ભૂતળ ઉપર આવ્યા હતા. એટલે નરસિંહ મહેતાને કેવું પડ્યું, ભૂતળ ભગતિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભગતિ પદાર્થ. પુણ્ય કરી અમરાવતી પામ્યા અંતે 84 સ્વર્ગના દેવતાઓને પણ અવાજ નતો સંભળાવી, તો પછી દેવતાઓ બ્રહ્માજીને કે શું કીધું? ત્યારે બ્રહ્માજીએ બધાને કીધું કે ભગવાન એવું કહે છે કે તમે તમારી જગ્યાએ જ્યાં રહેતા હો ત્યાં જતા રહો, હું આવીશ, ચિંતા મત કરો. ક્યારે આવીશ? ત્યારે ભગવાન કહે છે, યદા દેવેશુ વેદેશુ ભૂષુ વિપ્રેશુ સાધુષુ ધર્મે મહી ચ વિદ્વેષ સવા આશુ વિનશ્યતિ. આશુનો અર્થ છે હું જલ્દીથી આવીશ, આશીર્વાદ તો શું છે? જલ્દીથી આવો. સવા આશુ વિનશ્યતિ, હું જલ્દીથી એનો વિનાશ કરીશ. પણ ક્યારે? યદા દેવેશુ, જ્યારે દેવો ઉપર અત્યાચાર થશે. જે જીવાત્મા દેવો ઉપર અત્યાચાર કરે છે, દેવેશુ વેદેશુ, જે વેદો ઉપર સંશય કરે છે કે વેદ ખોટા છે. યદા દેવેશુ વેદેશુ ગોશુ, જે ગાય ઉપર અત્યાચાર કરે છે, ગાયોને તો કાપે છે, એને મારે છે, અને એમાં જે સહયોગ આપે છે ને, એને પણ એની જ દશા થશે. ગાય એની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. અને આપણે ગુરુવારે અને રવિવારે જે બગલમાં ઘડાયું જઈએ છીએ, અને આપણા શુભ પવિત્ર ચરણોને શોભાવનારા જે પગરખા પહેરીએ છીએ, જે બેલ્ટ પહેરીએ છીએ, જે પર્સ રાખીએ છીએ, આ બધું ગાયના ચામડામાંથી બને છે. અને એ આપણે પહેરીએ છીએ એટલે આપણે પાપના ભાગીદાર છીએ. ચામડાની વસ્તુ ક્યારે ન પહેરવી જોઈએ. કોઈ પણ ભગવાનનો મહાન વૈષ્ણવ ભક્ત છે ને, ક્યારે ચામડું નહીં છે. કારણ કે પશુને મારીને બનાવેલું છે ને, અને જેટલા પણ કોણા કોણા જે પાકીટ છે, બેલ્ટ છે, નથી કહેતા એકદમ લીસું જોવે, ચમકદાર જોવે, એની આ દશા છે. જે ગાય ઉપર જયારે હત્યા થશે, એટલે કે ગાય પણ હત્યા કરવામાં જેનો ભાગ હશે ને, એની આ દશા થશે. કતલખાનાની અંદર જયારે ગાયને, જીવતી ગાય હોય ને, અને એકદમ ઉકળતું પાણી હોય 200 ડિગ્રી, એકદમ ઉકળે, ઉખાણા મારે, જેમ આપણે શીરામાં રેડવા માટે પાણી કેમ કરીએ ગરમ, એકદમ ઉકળતું પાણી, અને એ વાસણમાં લઈ અને ગાયના શરીર પર આખું રેડી દે, જીવતી ગાય ઉપર એક રેડી દે ને, તરત જ ચામડું કાઢે અને એનું પર્સ બનાવીને શોરૂમમાં વેચે અને બધી લઈને ફરે, તેનું પાપ કોને લાગશે? જીવને લાગે. કારણ કે તમે માંગ કરી કે મારે આવી વસ્તુ જોવે છે, એટલે ઓલા લોકોએ ગાયને મારી. બાકી ઓલા લોકોને ગાયને મારવાની જરૂર નહોતી, પણ આપણે માંગ કરીને, મારો દીકરો તો વરરાજા, એના માટે તો એકદમ ચમકદાર બેલ્ટ લાવો, સારામાંના બૂટ લાવો. પણ એની દશા શું થાય જુઓ, એ પશુઓને મારીને તમારો દીકરો કે દીકરીઓ કે વહુ જે પણ છે એ પહેરે છે. એક જીવને મારીને આપણે મોત શોક કરવા આ ક્યાં લખ્યું છે? શું એના વગર ફીકા પડી જવાના છે? બેટ નહીં પહેરીએ, પાકીટ લઈને નહીં જઈએ તો કઈ ફીકા પડી જશે? યદા દેવેશુ વેદેશુ ગોશુ, જે ગાયો પર જયારે અત્યાચાર થશે, વિપ્રેશુ, વિપ્રે એટલે બ્રાહ્મણ, અને સાધુશુ, સાધુ એટલે સંત મહાત્મા વૈષ્ણવ, દેવીશુ, દેવતાઓ પર અત્યાચાર થશે, વેદીશુ, વેદોને કોઈ નહીં માને, ગોશુ એટલે ગાયો ઉપર, વિપ્રેશુ એટલે બ્રાહ્મણ ઉપર, અને સાધુશુ. અત્યારે આ દુનિયાની અંદર આટલા લોકો જીવી રહ્યા છે, ટકી રહ્યા છે, એટલે આ દુનિયા ધરતી ટકી રહી છે, આપણને અન્ન આપે છે, પાણી આપે છે. પણ જ્યારે દેવતાઓની કૃપા જતી રહે છે, વેદેશુ, આ વેદ પણ જતા રહે છે, વેદો પર કોઈને વિશ્વાસ, ધરતી પર કોઈ જગ્યાએ ગાય જોવા નહીં મળે, વિપ્રેશુ, સાધુઓ અને સંતો જોવા નહીં મળે, ધર્મે મહિચ વિદ્વેષ, અને ધર્મ ઉપર બધા દ્વેષ કરશે, સવા આશુ વિનશ્યતિ, તો એનો વિનાશ નિશ્ચિત છે. ત્યારે બધા દેવતાઓ કે પણ ક્યારે ઈ કરશે, આવું કાર્ય તો બહુ લાંબુ થશે. ત્યારે કે છે, જ્યારે નિર્વૈરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને પ્રહલાદાય યદા યેતદ નિશ્ય અપિ વરુર્જિતમ. જે દિવસે મારો શુદ્ધ ભક્ત પ્રહલાદ ઉપર અત્યાચાર કરવા માંડશે ને, સવા અશુ એટલે તરત જ હું અહીંયા ધરતર પર આવીશ અને એ હિરણ્યકશિપુનો વધ કરી નાખીશ. જેમ ચટાઈ બનાવવા વાળો ચટાઈને કેમ આસાનીથી ચીરી નાખે, એવી રીતે તરત જ આતડા બહાર કાઢી અને એની હાથની માળા પહેરી લેશે ઋષિપુ ભગવાન. ઇતિ યુક્ત્વા લોક ગુરુણા તમ પ્રણમ્ય દિવોકસ ન વર્તંત ગતોદ્વેગા મેની રે ચા સુરં હતમ. જ્યારે આકાશવાણી સાંભળી ભગવાનની, 33 કરોડ દેવતાઓ પોતપોતાના ઘરે જતા રહ્યા, બ્રહ્માજી અને શિવજી તો કૈલાસમાં જતા રહ્યા, સમસ્ત દેવતાઓ પોતપોતાના ઘરે જતા રહ્યા. નારદ મુનિ કહે છે, તસ્ય દૈત્ય પતે પુત્રા ચત્વાર પરમ અદ્ભુતા. તસ્ય દૈત્યપતે, દૈત્યપતે એટલે એ રાક્ષસોનો રાજા હિરણ્યકશિપુ, એને 4 પુત્ર હતા. એને 4 પુત્ર હતા. દૈત્યરાજ હિરણ્યકશિપુને 4 પુત્ર હતા, આહલાદ, પ્રહલાદ, પ્રહલાદ. આગળ વર્ણન છે, પુત્રા ચત્વાસ્ત્ર પરમ અદ્ભુત. પણ એમાં જે નાનો પુત્ર હતો એનું નામ પ્રહલાદ, સૌથી નાનો પુત્ર હતો પણ ગુણોમાં સૌથી મોટો હતો. ઉંમરમાં નાનો હતો પણ ગુણોમાં 3 કરતા મોટો, ગુણવાન હતો. આ જગતની અંદર તો અમુક લોકો કે અમારો દીકરો અદ્ભુત છે, પણ અહીંયા સુખદેવ ગોસ્વામી કે છે અને નારદ મુનિ પણ કે છે પરમ અદ્ભુત. પ્રહલાદ મહારાજના ગુણોનું વર્ણન કરે છે, આમાંથી આપણને એક પણ ગુણ આપણામાં જોવા નહીં મળે. જે અત્યારે આખી કથામાં પ્રહલાદ મહારાજના ગુણોનું વર્ણન થાય છે, એક એક ગુણ જયારે જોશે એટલે આપણે જોવાનું કે છે એના દીક્ષા ગુરુ છે, એને દીક્ષા કોને આપી હતી? પ્રહલાદ મહારાજ ને નારદ મુનિ આપી, અને નારદ મુનિ પોતાના શિષ્ય એટલે ચેલો એના ગુણ ગાય છે ભરી સભામાં. અને એ સભામાં કોણ બેઠું છે? ભગવાન શ્રી કૃષ્ણ ઊંચા આસન પર બેઠા છે. યુધિષ્ઠિર મહારાજ ની કથા સાંભળે છે અને ગુરુ પોતાના શિષ્યની કથા કરે છે. શિષ્યને ગુરુની કરવી જોઈએ, પણ એ શિષ્ય કેટલો મહાન કે ગુરુ મહારાજ શિષ્યની કથા કરે છે કે વાહ, આ મારા શિષ્યની કથા હું કરું. ભગવાન પણ સાંભળે છે, ભગવાન શ્રી કૃષ્ણ સાંભળે છે કે હું નરસિંહ અવતારમાં આવ્યો તો ને એ કથા ફરીથી થાય છે રાજસૂય યજ્ઞની અંદર. પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા પણ ગુણોમાં સૌથી મોટા હતા, બધા ગુણોથી આવૃત હતા. સૌથી પહેલો ગુણ શું કે છે? ગુણેર મહદ ઉપાસક. સૌથી મોટામાં મોટો ગુણ હતો કે ભગવાનના મહાન ઉપાસક, એટલે કે ભગવત ભક્ત હતા. આ સૌથી મોટામાં મોટો ગુણ પ્રહલાદ મહારાજ નો કે છે. 5 વર્ષના બાળકને શું ખબર પડે? 5 વર્ષનો બાળક તો રમતો હોય, ઘૂમતો હોય અને ખાતો હોય, બીજું કાંઈ એને ફાવે નહીં. એને ખબર જ ન હોય કે ભગવાન શું છે, આ સમાજ શું છે. એને ખાલી એટલી ખબર પડે ભૂખ લાગે એટલે ખાવાનું, અને જ્યારે સમય થાય 12:30 એટલે સ્કૂલમાં જવાનું, બસ એટલી ખબર પડે. અને સાંજે આવે એટલે ચા નાસ્તો કરીને સોસાયટીમાં રમવા જવાનું. પણ પ્રહલાદ મહારાજ જ્યારથી એમનો જન્મ થયો ને ગર્ભમાં હતા ત્યારથી જ એ ભગવાનનું ચિંતન કરતા, એટલે નવદા ભક્તિના આચાર્ય છે. નવદા ભક્તિના 9 આચાર્ય છે. શ્રવણમ कीर्तनम विष्णु स्मरणम श्रवण करवाना आचार्य कया छे तो कहे श्री विष्णु श्रवणे परीक्षित भगवान की कथा ना सांभळवाना आचार्य मोटा थई गया ने तो परीक्षित महाराज थई गया कीर्तने वया सकी अने सुखदेव गोस्वामी जे वेदव्यास जी ना पुत्र सुखदेव गोस्वामी कीर्तन भक्ति ना आचार्य थई गया एक एक भक्ति ना आचार्य छे प्रह्लाद महाराज पांच वर्ष ब्रह्मण्य शील संपन्न सत्य संधु जितेंद्रिय प्रह्लाद महाराज के ब्राह्मण भक्त ऊंचा कुल जन्मेला ब्राह्मण भक्त स्वभाव केवे शील संपन्न हमेशा शांत स्वभाव वाला क्या उकड़ता ना प्रह्लाद महाराज ने ऊंडी ऊंडी खाए माथी नाख्या पण क्यारे क्रोध केरो नथी के लाव हूँ जैने नाड़ी केंद्र में जाऊ कोई वस्तु नहीं ऊंडी खाए माथी नाखे बीजा दिन सवारे आवे बेल मारे तीन काम हिरण्यकशिपु दरवाजा खोले के दूध वालो आयो छे दरवाजो खोले तो दीकरो नानो पांच वर्ष नो बापा हूँ आवी गयो तने भाई थातो केम नथी एम विचार करो ई आ दुनिया नी अंदर आवो केवो पिता हशे के जे भक्ति करे छे पण एने मारवानी केटली कोशिश करी तो के छे प्रह्लाद महाराज मां केटलो मोटो गुण छे के सौम्य शांत स्वभाव वाला पेटमां क्यारे पाणी हले नहीं कारो के धोड़ो के गमी जो के हमेशा हृदय नी अंदर आनंद सुख नो आनंद उपाड़ता अने संसार ना जीवो बड़े मने 10 वर्ष पहला मैं देरणी आम की दूध लू मन मारे नड़े आम की दूध लू मन मारा दियो राव बोली जो तो मने अजी उदी खटके से अंदर हरिद्वार में હું તો આ ભાગવત કહેવામાં જ ઊંચો નથી આવતો, સમય જ નથી કોઈ પ્રકારનો. સકળ તીરથ કથાની અંદર છે. ત્યારે એક કામ કરો, મારે તો અવાય એમ નથી, કારણ કે રોજની અહીંયા કથા ચાલે છે, બધા ભક્તો આવે છે. એક કામ કરો, તમે મારા બદલામાં દૂધીને લઈ જાઓ. દૂધી બાજુમાં એ વેલો હતો કે એમાંથી કાઢી નાખી કે મારા બદલામાં આને સ્નાન કરાવી દેજો. નવલા કે આ તો કઈ કરવા નથી, ચલો દૂધીને સ્નાન કરાવશું. જ્યાં જ્યાં ગયા એ લોકોએ સ્નાન કર્યું. નામદેવજીના નામની ત્રણ ડૂબકી એને મરાવી દીધી. ગંગા, જમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, જ્યાં જ્યાં તીરથ કરવા ગયા. સત્સંગ ક્યારે સાંભળ્યો? બસ તીર્થો કરવા, દર્શન. હું તો રહી ગઈ, હું તો રહી ગયો, દર્શન રહી ગયા, પણ કથા કોઈ ક્યારે સાંભળી? બધા બ્રાહ્મણો વેટિંગ ટિકિટ લઈને ગયા હતા, નીચે ઊંઘીને ગયા હતા, અને જઈને જેટલા તીર્થોમાં ગયા એ બધે પોતે ડૂબકીઓ મારી, પેલી દૂધીને ડૂબકીઓ મરાવી, ડૂબકી મરાવી પાછા આવ્યા. પછી લો પ્રસાદ, દુકાનમાં મળે ને દુકાનમાં, એ લઈને આવે એટલે પ્રસાદ થઈ ગયો. બોલો હવે શું કહેવાનું મારે? દુકાનમાં મળે એ કે ભોગ લાગેલો છે. ધારો કે અંબાજી ગયા હોય, અંબાજી દુકાનમાં મળે ને ઠાકોરજીને કે માતાજીને કોઈને ભોગ લગાવીને દુકાનમાં મળે એટલે પ્રસાદ અને બધે આપે. અમુક લોકો શું કરે ખબર? અહીંયા ચણાવાળા છે, એનું ચણાવાળા હોય ને એની અંદર મિક્સ થઈ જાય અને પછી આપે છે પ્રસાદ. આ દશા છે, બોલો, આ દશા છે જીવની. સામે વાળો તો બચારો ગમે તેવો ખાલી એમ કે પ્રસાદ છે, એ ભલે ગમે તેવો હોય પણ આમ હાલ કરી અને ખાઈ જાય, એ ગમે તેનો હોય. આખા તીર્થોમાં બધા ગંગા, જમુના, કાવેરી જેટલા પણ તીર્થો છે ને, એ 64 કરોડ તીર્થોમાં બધા ડૂબકીઓ મરાવી દીધીને અને લગભગ 15 મહિના પછી આવ્યા. સંત નામદેવજીને કહે છે કે આલ્યો આ તમારી દૂધી, તમારા બદલામાં દૂધીને બધા તીર્થોમાં સ્નાન કરાવી દીધું. પણ શું એ તીર્થોમાં સ્નાન કરાવી લે એને હુકાઈ નથી ગઈ? અમુક લોકો વિચાર કરતા છે, બુદ્ધિ વાળા, કે દૂધી હુકાઈ ગઈ નહીં હોય મહિનો સુધી? આપણી બુદ્ધિ તો ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય, એટલે હું તમને પહેલેથી કહી દઉં છું. દૂધીને લાવ્યા અને દૂધી કે આ નામદેવજી કે તમારા બદલામાં દૂધીને બધા તીર્થોમાં સ્નાન કરાવ્યું. તો કે તમે આટલા બધા તીર્થોમાં સ્નાન કરાવીને આટલી બધી યાત્રા કરીને આવ્યા તો મારું તો થોડું કર્તવ્ય બને છે. એક કામ કરો, તમારી માટે હું પ્રસાદ બનાવું છું, તો તમે જમીને જાઓ તો મને પણ થોડું ફળ મળે કે તમે યાત્રા કરીને આવ્યા આટલી બધી. અને એ દૂધીને છોલી, કારણ કે એટલા બધા તીર્થોમાં સ્નાન કરીને આવી છે, એ દૂધીને છોડી એનું શાક બનાવ્યું, રોટલા બનાવ્યા અને પછી ઠાકોરજીને ભોગ લગાડી અને એ દૂધીને શાક બધું બનાવ્યું. એવું નથી કીધું રોટલી શાક બધું બનાવ્યું, પણ રોટલી તોડીને કટકો કર્યો, થૂકી દીધું. બધા બ્રાહ્મણો જેટલા સંતો હતા બધાએ થૂકી દીધું. આટલી કડવી દૂધી, આટલી કડવી દૂધી મારા જીવનમાં ક્યારે ખાધી? કેવું કડવું શાક! તમારે ખવડાવવું તો સારું ખવડાવવું જોઈએ. તો સંત નામદેવજી કહે છે આટલા બધા તીર્થોમાં ભમીને પણ આ દૂધીનું જે કડવાપણું છે નથી ગયું, તો આપણે પણ બધા તીર્થોમાં બધે જઈ દુબુકીઓ મારીને આવીશું. પણ જ્યાં સુધી ભગવાનની કથા નહીં સાંભળીએ તો આપણા હૃદયમાં કેવી રીતે ગુણ આવશે, કેવી રીતે આવશે? બધા બ્રાહ્મણો જે હતા બધાના મોટા નીચા થઈ ગયા. વાસ્તવિકમાં સત્ય વસ્તુ છે, જ્યાં સુધી આપણા જીવનમાં હરી કથા નહીં આવે, ભગવાનની કથા નહીં આવે ને, ત્યાં સુધી આપણું હૃદય ક્યારે નહીં પીગળે, ક્યારે નહીં પીગળે. તો પ્રહલાદ મહારાજમાં એક સૌથી મોટામાં મોટો ગુણ બતાવે છે. નારદ મુનિ કહે છે ગુણે મહત ઉપાસક, સૌથી મોટા ભગવાનના ભક્ત હતા અને કે છે સૌમ્ય સ્વભાવ વાળા, શાંત સ્વભાવ વાળા, ક્યારે પણ જીવનમાં ક્રોધ નહોતો અને કે છે સત્ય સંધો જીતેન્દ્રિય, સત્ય પ્રતિગ હતા, ક્યારે ખોટું નહોતા બોલતા, ક્યારે ખોટું નહીં બોલતા. આ બીજો ગુણ, પ્રહલાદ મહારાજ ક્યારે ખોટું બોલતા, અને હવે તો આદત એવી પડી ગઈ કે ડગલે પગલે ખોટું બોલે, બધી વાતમાં ખોટું બોલે, કઈ ન મળતું હોય તો ખોટું બોલે. એમાંથી કઈક મળતું હોય કે તમને અડધો કિલો શાક મફતમાં મળતું હોય તો ખોટું બોલે, તો વાત અલગ છે. પણ વગર મોબાઈલમાં જયારે વાત કરે તો કેટલું ખોટું બોલે છે. જીવનમાં આપણે કેટલું ખોટું બોલી ગયા છે, દિવસમાં હજારો વખત ખોટું બોલીએ છીએ, જેમાં કોઈ ફાયદો નથી. ક્યાં ખોટું બોલવાથી આપણને કઈ ફાયદો થવાના છે? સત્ય પ્રતિક હતા અને કે છે જીતેન્દ્રિય, ઇન્દ્રિય જીત હતા. જીતેન્દ્રિય નો અર્થ થાય જે પોતાની ઇન્દ્રિયોને જીતી લે, જેને ગૌ સ્વામી કહેવાય. ગૌ સ્વામી નો અર્થ શું થાય? ગૌ એટલે ઇન્દ્રિયો અને સ્વામી એટલે જીતેન્દ્રિય. જેને ઇન્દ્રિયોને જીતી લીધી હોય એને ગૌ સ્વામી કહેવાય. અને આપણે તો બધી ઇન્દ્રિયો એના પર મન દેઈ ગયું છે અને બધી ઇન્દ્રિયોને નચાવે છે. ઇન્દ્રિયો જેમ કે એ મન કરે છે અને મન જેમ કે બુદ્ધિ કરે અને બુદ્ધિ જેમ કે એમ આત્મા કરે છે. આપણે ગૌ સ્વામી નથી, આપણે ગૌદાસ બની ગયા છે. આપણે નથી કહેતા કે ગોસ્વામી. ગોસ્વામી નો અર્થ છે કે જે બધી ઇન્દ્રિયો પોતાના વશમાં હોય એને ગોસ્વામી કહેવાય. ગોદાસ એટલે ગો એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દાસ, સેવક બની ગયા છે. અને એટલા માટે તો 84 નો જંગલ ચાલુ છે ને, કે ક્યારનું મટી ગયું હોય, કથામાં આવવાની જરૂર નથી ક્યારનું મટી ગયું હોય, પણ શા માટે હજી ફસાયેલા છે? કારણ કે ગો દાસ, ઇન્દ્રિયોની ઈચ્છા છે કે મારે આ ખાવું છે તો એને ખેંચીને લઈ જાય. રાતે 8 વાગેલા હોય અને બહુ ધમધોકાર વરસાદ, જો વાદળો તો ઘેરાયેલા જ છે, બહુ ધમધોકાર વરસાદ પડતો હોય, પણ એક 2 ઇંચની સિગરેટ, એ 100 કિલોનું શરીર ઊભું થશે અને ગામમાં જશે, બધે શોધશે, બધા ગલ્લા બંધ થઈ ગયા હોય, મુસળધાર વરસાદ, પણ તો આકળ સકડાવશે, જલ્દી આપો 2 ઇંચની. એ જયારે પીવે ને ત્યારે એને શાંતિ મળે. જ્યાં સુધી ચોળે નહીં અને 2 ટુકડા અંદર મોઢામાં નાખે નહીં, બધા નાખતા હોય છે ને, વિમલ ને માણેકચંદ ને કોમળ વસ્તુ જોવે છે, પણ સંસારના બધા સુખ આપણે ભોગવી લઈએ તોય આપણે જીવનમાં ક્યારે સુખી થવાના નથી. અમુક લોકો કે હું આ ખાયેલું, ઓલું ખાયેલું, ઓલું ખાયેલું, પણ આપણા કરતા હાથી વધારે ખાય છે. હાથી કેટલું બધું ખાય છે, આખી માર્કેટની શાકભાજી બધું ખાઈ જાય તો એ તૃપ્ત થાય છે. તો ભગવાન કે છે ભોગ ભોગવવા હોય તો પશુ યોનિમાં છે, મનુષ્ય યોનિમાં ભોગ ભોગવવાનું નથી. ઘણા લોકો કે છે કે ખાવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, હું આ ખાયેલું, મૂળું ખાયેલું. તો કે છે ભૂંડડા તમે જુઓ 24 કલાક ખાતા જ હોય, એ ગટરમાં તમે જુઓ એ 24 કલાક ચાલુ જ હોય ખાવાનું. અને ઘણા લોકો કે હમણાં તો હું એટલો થાકી ગયો છું કે જઈને સુઈ જાઉં. પણ સુઈ સુઈને કેટલા વંશો તમે બોલો, 1 કલાક 5 કલાક 10 કલાક 15 કલાક 20 કલાક કંટાળીને ઉભો થઈ જશે. પણ ઊંઘવું હોય ને તો લો ભાગો જે છે ને રીંછ, એ 6-6 મહિના સુધી ઊંઘે છે, 6 મહિના સુધી ઊંઘે છે. તો ભોગ ભોગવવા માટે ભગવાન કે મેં પશુઓની આપી છે આહાર નિદ્રા ભય મૈથુનમ. આ તો એક પશુ કરે છે, મનુષ્યને તો દિવ્ય વસ્તુ કરવાની છે. શું છે? ભગવાનનું ભજન, ધર્મનું પાલન કરવાનું. ધર્મ હી એકો અધિકો વિશેષ, ધર્મેન વિહીન પશુ સમાના. જન્મ તો મનુષ્યનો મળ્યો છે પણ વર્તન કેવું છે? પશુ જેવું છે. આહાર નિદ્રા ભય મૈથુનમ, સંતાન પ્રાપ્તિ કરવી. શાસ્ત્ર અને વિજ્ઞાન કહે છે કે મનુષ્ય પત્ની સાથે કે પતિ સાથે કેટલું સુખનો આનંદ માણી શકે, પણ કબૂતરીઓની દિવસમાં 15 વખત સુખ ભોગ કરે છે. જાનવરો જે 4 પગ વાળા છે, કૂતરાઓ છે, પશુઓનીમાં ભોગ છે, મનુષ્યોનીમાં નથી. મનુષ્યોનીમાં તો દુઃખ મળશે. એટલા માટે આ મનુષ્ય શરીરથી ઇન્દ્રિય જીત બનવું જોઈએ, ઇન્દ્રિયોને ગુલામ ન બનવું જોઈએ. ધારો કે એક વ્યક્તિ છે અને એની 10 પત્નીઓ છે, એક વ્યક્તિ છે એની 10 પત્નીઓ છે, અલગ અલગ ગામડેથી લગ્ન કરી લાવ્યો હોય છે અને ઘરે જેવો આવે કામેથી, એટલે એક આમ હાથ ખેંચે, એક આ બાજુનો હાથ ખેંચે, એક ડાબો પગ ખેંચે, એક જમણો પગ ખેંચે, એક નાક ખેંચે, બે બાજુની કાન ખેંચે, એક ડોકું પકડીને ખેંચે. 10-10 પત્નીઓ અલગ અલગ શરીરના અવયવો ખેંચે, બોલો વચ્ચે ઊભો છે એની શું દિશા થાય? ચલો અમારા ઘરે ચલો, ઓલી કે અમારા ઘરે ચલો, ઓલી એક કાન પકડે કેચી કે લાલ ચોળ કહી નાખ્યો, એની શું દશા થાય વ્યક્તિની? એવી જ રીતે આપણે પણ ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છે. આ શરીરની બધી ઇન્દ્રિયો અલગ અલગ માંગ કરે છે, મને આ ખવડાવો, મને ઓલું જોવડાવો, મને ઓલું સંભળાવો, મને સ્પર્શ કરાવો. ભગવદ્ ગીતામાં પોસ્ટર છે કે આ શરીર શું છે? કે રથ છે, રથ. અને એની અંદર કોણ બેઠો છે? આત્મા. આ શરીર રથની સમાન છે, એની અંદર જે બેઠો છે વ્યક્તિ એ આત્મા છે. અને સારથી કોણ છે? એ છે મન. મન સારથી છે. અને આ ઘોડાઓ કયા છે? 5 ઘોડાઓ. તો કે છે આંખ, કાન, નાક, ત્વચા, આ 5 ઘોડાઓ છે. અને આત્મા બુદ્ધિ, બુદ્ધિ સારથી છે અને લગામ શું છે? તો કે છે મન. બુદ્ધિ સારથી છે અને લગામ મન છે. અને જે બાજુ લગામ જાય એ બાજુ ઘોડા જાય. હવે ડાબી બાજુ બહુ મોટો ખાડો છે પણ ઓલો ઘોડાઓ બધા ડાબી બાજુ જ જાય, કારણ કે લગામ જે બાજુ હોય એ બાજુ ઘોડા જાય ને. તો મનની એવી ઈચ્છા છે કે ડાબી બાજુ જાય, તો ડાબી બાજુ શું છે? ખાડો છે, ધડામ લઈને એ પડશે. તો ઇન્દ્રિયોનું કેવું જો આપણે માનશું ને તો આપણે પણ ભાવભૂપમાં પડશું, નરકની અંદર પડશું અને દુઃખ ભોગવશું. પણ આ જ ઇન્દ્રિયો દ્વારા ઋષિકેશ ઋષિકેશ સેવનમ ભક્તિ ઉત્તમા, આ જ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ જેને કહેવાય, ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જ્યારે લગાડશું ઇન્દ્રિયોને તો નિશ્ચિત આપણી સદગતિ થઈ જશે. સેવનમ ભક્તિ ઉત્તમા, આ જ ઇન્દ્રિયો દ્વારા આજ આખેથી રોજ મંગળા આરતીના ભગવાનના દર્શન કરશું. બસ ટૂંક સમયમાં મંદિર બની રહ્યું છે, રોજ સવારે આવીને એ ઠાકોરજીના દર્શન કરીશું. આજ આખેથી એ મંદિરમાં ફોટો મારશું, ઝાડુ મારશું. જેના હાથ આ મંદિરમાં લાગ્યા છે સેવામાં એ કેટલો ભાગ્યશાળી જીવાતમાં હશે. ઋષિકેશ અને ઋષિકેશ સેવનમ ભક્તિ ઉત્તમા, સૌથી ઉત્તમ ભક્તિ ઈ છે કે ભગવાનની સેવામાં લાગે. હરે કૃષ્ણ 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 હરે હરે, તો પ્રહલાદ મહારાજમાં બહુ મહાન ગુણ કે સત્ય પ્રતીક હતા અને જીતેન્દ્રિય હતા. શિલસ્ય બ્રહ્મ શિલસ્ય, અને કે છે તેઓ સગળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમ વ્યવહાર કરતા, ક્યારે ઊંચા નીચો વ્યવહાર ન કરતા. ધારો કે લગ્ન હોય, ઘરમાં દીકરીના લગ્ન હોય ને, પેલાને કયો ચાંદલો આપવાનો અને પચાસ વાળો આપી દે, પેલા આ નજીક વાળા છે ને એને 250 વાળા વ્યવહાર તો હું કરું, વ્યવહાર કરતા મને આવડે. આપણો મન બુદ્ધિ અને આપણી કયા ધરાતલ પર છે? પ્રહલાદ મહારાજ કહે છે કે બધાને એક સમાન રાખતા. પણ આપણો સ્વભાવ કેવો છે? આ થોડો નજીકનો છે એટલે આને થોડોક વધારે આપો, આ થોડોક દૂરનો છે એટલે થોડોક હલકી વસ્તુ આપો. પણ ભગવાનનો ભક્ત એની અંદર ગુણ હંમેશા સરખા હોવા જોઈએ. અને આ ગુણને લીધે, આવો ગુણ હતો એટલે બધા લોકો એને પ્રિય હતા કે ના, પ્રહલાદ મહારાજ એટલે બહુ સુંદર, આખી દુનિયામાં એમના ગુણગાન થતા હતા. પ્રહલાદ મહારાજના સૌથી મોટામાં ગુણ હતો કે બધા જીવોને એક સમાન જોતા. એક સમયની ઘટના છે કે ભગવાન જ્યારે પ્રસન્ન થયા ત્યારે ભગવાને કીધું, માંગ પ્રહલાદ, શું જોવે છે તારે? તો પ્રહલાદ મહારાજ કહે છે કે હે પ્રભુ, મને કઈ માંગતો તો નથી આવડતું, પણ તમે કદાચ એમ કહેતા હોય ને કે માંગ શું જોવે છે. સંસારમાં આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે, 33 કરોડ દેવતાઓ, બધા નરક સુધી જેટલા જીવો છે ને, એ બધા જીવોને તમારા ધામમાં લઈ જાઓ. પ્રહલાદ મહારાજ કે, કારણ કે કોઈ તમારું ભજન કરવા માંગતું અને મને નથી લાગતું કે કોઈ તમારા ભગવાન તમારા ધામમાં આવશે, એટલે બધા જીવોનું જે સુખ દુઃખ છે ને, હું એકલો નરકમાં ભોગવી બધાને લઈ જાઉં. આવી સમાનતા છે કોઈ નામ? કદાચ એમ કે તમારી તમારા પતિનું કે તમારા પત્નીનું તમે દુઃખ ભોગવવા નરકમાં જશો? ના બાપા, કોણ ઉપરતા તેલમાં જાય? એક સગો પતિ હોય કે સગી પત્ની હોય ને, તો એનું એ દુઃખ લેવા કોઈ તૈયાર? વાલીઓ લૂંટારાનો તમે દ્રષ્ટાંત સાંભળ્યું છે, એટલે તો એ ભક્તિમાં લાગ્યો ને કે લાગવાનો નહોતો. સ્વાર્થ બતાવે છે સંતો આ જગતનો, કે આ જગતનો સ્વાર્થ કેવો છે, અને ભક્તિ ભગવાન અને સંતોનો સ્વભાવ કેવો છે. હંમેશાની માટે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં એક સમાન સ્વભાવ હોય છે. એટલે જેટલું પણ આપણે શ્રવણ કરીએ છીએ, નિરંતર દિવસે ને દિવસે હૃદયમાં ઉતારવું જોઈએ વસ્તુને, એ ગુણોને જીવનમાં ઉતારવા જોઈએ. નારદ મુનિ કહે છે કે આ જગતના જીવોમાં કોઈનામાં ગુણ નહીં હોય, પણ આ ગુણ જો ને સાંભળશે ને, પ્રહલાદ મહારાજના ગુણોને જો પણ કોઈ સાંભળે છે ને, તો એની અંદર આવા ગુણો આવશે, નિશ્ચિત આવશે, પણ સાંભળવું પડશે. પ્રહલાદ મહારાજ કહે છે બધા જીવોને વૈકુંઠમાં લઈ જાઓ, ત્યારે ભગવાન કહે છે આવા તો અનંત કોટી બ્રહ્માંડ હવામાં તરી ગયા છે, અને લાખો અરબો અને ખરબો જીવો પોતપોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. પ્રહલાદ તું કહે છે એટલે હું લઈ જાઉં છું. તો પ્રહલાદ મહારાજના કહેવાની ઈચ્છાથી એક બ્રહ્માંડના જીવને ભગવાન લઈ ગયા, પણ ભગવાન કહે છે કે રાઈની બોરી ભરેલી હોય અને એમાંથી એક દાણો ઓછો થઈ જાય તો બોરીમાં કઈ ફરક પડવાનો છે? 100 કિલોની બોરી ભરેલી છે, એક દાણો કાઢી નાખો, કઈ ફરક પડશે? તો ભગવાન કહે છે અનંત કોટી બ્રહ્માંડ છે અને લાખો કરોડો જીવો ખચાખચ ભરેલા છે આત્માઓ, કેટલાને હું લઈ જાઉં? પોતપોતાના કર્મ અનુસાર બધા સુખ અને દુઃખ ભોગવે છે.
ચલો ફોક્સ કાલ્પન
પોતપોતાના કર્મ અનુસાર બધા જીવાત્મા સુખ અને દુઃખ ભોગવે છે, પણ પ્રહલાદ તમે કીધું છે એટલે હું આ એક બ્રહ્માંડને તો લઈ જઈશ. એક ભક્તની અંદર કેટલી તાકાત છે.
કરંટ નહીં લાગે, લાગે તમે લગાવજો, કરંટ ના લાગે અને મોનો બાળક. તમારે લગાડવાનું છે.
હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ,
અંધારું થઈ ગયું.
આગળ કે છે, દાસ વત્સલ નતા અંગ્રાંધી પિતૃવદીન દીન વત્સલ. પ્રહલાદ મહારાજ કેવા હતા? તો કે છે વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા. જે મોટા હોય ને એની એના ચરણોમાં પડીને રહેતા. હિરણ્યકશિપુ એટલો મોટો અસુર હતો, પણ રોજ સવારે પ્રણામ તો કરતા કે મારા પિતા છે અને પિતા ઈશ્વરની સમાન છે. પ્રહલાદ મહારાજ પિતાને ગુરુને સમવયસ દીનજનો પર પિતૃવત પ્રેમ રાખતા અને વડીલોને ગુરુ અને ભગવાનની સમાન પૂજતા. પ્રહલાદ મહારાજનો સ્વભાવ કેવો છે કે વડીલો એમના ચરણોની સેવા કરતા અને હંમેશા નમેલા રહેતા, અને જે પોતાનાથી નીચેના દીનજન હોય ને એને પિતૃવત પોતાના પિતાની સમાન આશીર્વાદ આપતા રહેતા. સમવયસના પોતાના પોતાની એડીના હોય એને ભાતૃવત પ્રેમ કરતા, પોતાના મિત્રની સમાન પ્રેમ કરતા, અને ગુરુજનો પ્રત્યે ભગવત આરાધનમ. અહીંયા આગળ કે છે ગુરુ ઈશ્વર ભાવન, ગુરુ અને વડીલો પ્રત્યે માતા પિતા પ્રત્યે ઈશ્વરનો ભાવ રાખતા. ભલે ઈશ્વર ન માનવા જોઈએ, પણ ઈશ્વર જેટલો ભાવ રાખવો જોઈએ, ભગવાન જેટલો. આગળ નારદ મુનિ કહે છે યુધિષ્ઠિર મહારાજને કે એમનામાં ચાર ગુણ હતા, વિદ્યા ધર્મ જવાની સુંદરતા અને કુલીનતા, એટલે કે ઊંચા ગુણમાં એમને જન્મ મળ્યો હતો. પણ તોય એનો સ્વભાવ કેવો હતો? જીવનમાં હૃદયમાં ક્યારેય ઘમંડ નહોતો, વિદ્યામાં બહુ આગળ વધેલા હતા, અને આ જગતમાં થોડીક પણ થોડોક પણ જ્ઞાની થઈ જાય, બધા વેદોનું જ્ઞાન આવડી જાય તો કેટલો ઘમંડ વધી જાય છે. પણ થોડો એ ઘમંડ પ્રહલાદ મહારાજમાં નહોતો. વિદ્યા અને ધનવાન પણ એટલા હતા, પૈસા વાળા બહુ હતા. હિરણ્યકશિપુજીએ પલંગ ઉપર જે સૂતો હતો ને એ પલંગ આખો સોનાનો હતો, અને એ બધું રાજમહેલ પણ સોનાના હતા. બધા વિદ્યા ધન અને સૌંદર્ય, બાળક હતા અને જવાનીમાં તો બધા સુંદર હોય, પણ જવાનીમાં જો પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી દીધી હોય ને તો એ આગળ એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. ગણપણમાં તો બધાને શાંત થઈ જાય ઇન્દ્રિયો, પણ જે ઉગેલો હોય ને કોમળ બાળક, અને એ સમયે જો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે ને તો એ જીતેન્દ્રિય કહેવાય છે. તો પ્રહલાદ મહારાજ જીતેન્દ્રિય હતા, અને કુલીનતા એટલે કે વિદ્યારૂપ જન્મ ઉદાર્ય, કે છે વિદ્યા ઊંચા કુળમાં જન્મ એટલા સુંદર હતા, અને ધન પણ એટલું હતું, પણ જીવનમાં ક્યારે ઘમંડ નહોતો. અને અહીંયા તો થોડાક જો પૈસાવાળા થઈ જાય ને તો સોસાયટીમાં એક માણસ રાખેલો હોય ને તો એને શું કહે છે, ઉર્ફા એ વચને નહીં આવતો. અને છોકરો 10 વર્ષનો હોય એના મા બાપે આવા સંસ્કાર આપ્યા છે, જ્યાં પેલા ગુરખાણ બોલાય છે. પણ પ્રભુ રામ છે ને, પોતાના પ્રભુ રામ પોતાના જે સેવક હોય ને, જે સેવા કરતા ને, એને પણ તાત કહેતા. તાત એટલે પિતા કહેતા. પ્રભુ રામ જીવનમાં શીખવાડે છે કે તાત કેવું છે. પણ અત્યારે માતા પિતા શું શીખવાડે છે? જ્યાં પેલા ગુરખાને બોલાય, જ્યાં પેલા વોચમેન બોલાય છે. પણ એ ખબર નથી કે 70 વર્ષના છે, 60 વર્ષના છે. અને એ પાછળ શું કાર્ય કે બોલાવે છે કે કોઈ મારી મમ્મી બોલાવે છે, દૂધ લાવવાનું છે, અમૂલ બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ દેવતાઓની બધી ચર્ચા કરી એટલે ઇન્દ્ર દેવતા ખુશ થઈ ગયા કે અમારી કથા તમે કરી એટલે અમે તમારી ઉપર વર્ષા વરસાવીએ છીએ. તો અમે આવતીકાલે આ કથાનું રસાસ્વાદન કરીશું, કારણ કે આવા વાતાવરણમાં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે આવતીકાલે આ પ્રહલાદ મહારાજના ગુણોનું વર્ણન કરીશું. આવતીકાલે બધા 4 વાગે સવારે. હરે કૃષ્ણ.